மகாதேவ்யாக்குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜ்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார், தாரிக் 7 டிசம்பர் 2008. ஸ்ரீமத் ராஜ்சந்திர வச்சனாமிருத் கிரம்பார் பத்திர சுவாத்தியாய் பத்திராங்க 506 அப்போ சுவாத்தியாய் சாலுச்சு. கிரக குடும்ப பரிகிரக ஆதி பாவனை விஷய જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહંતા મમતા તથા કસાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય ક્લેશ, તેનું મંદ થવું તે ઉપશમ છે. એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી સદબુદ્ધિ કરે છે. અને તે સદબુદ્ધિ જીવ જીવાદી પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. કેમ કે ચક્ષુને પટળાદી અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે તેમ અહંતાદી પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ વિચાર ચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન, તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. પત્રની વિચારણા ચાલે છે એનું સૂત્ર છે કે જ્ઞેશ્વર ભગવાને બોધ બે પ્રકારે કહ્યો છે, ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. સિદ્ધાંત બોધ જ્યાં સુધી જીવને અંતકરણમાં ઉપદેશ બોધ પરિણમન ન પામ્યું હોય ત્યાં સુધી સિદ્ધાંત બોધનું પરિણમન થવું મુશ્કેલ છે. અને એનું કારણ કૃપાળુદેવ કહે છે કે એનું કારણ એ છે કે જીવને અનાદિકાળથી વિપર્યાસ બુદ્ધિ છે. તેનું વિપર્યાસપણું એને અનાદિકાળથી વર્ત્યા કરે છે. અને જ્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું હોય ત્યાં સુધી સિદ્ધાંત બોધનું શ્રવણ થાય તે ભલે, વાંચન કરે તોય ભલે, પરંતુ તેનું યથાર્થ ગ્રહણ પણ ન થાય, પરિણમન પણ ન થાય. હવે જે વાતનું પરિણમન જ નથી થવાનું તો એ જીવને આત્મ મુક્તિમાં આત્મ સાધનામાં ઉપકારી શું થાય? બહુ સરસ વાત પાયાની મૂકી છે. ક્યાં ભૂલીએ છીએ આપણે? જે ભૂમિકા છે એ ભૂમિકાને પ્રાપ્ત કરવા તરફ લક્ષ ન હોય અને બહુ ઉપર ઉપર ચાલ્યા જઈએ, પરિણામ શું થાય? આ વિપર્યાસ બુદ્ધિ, બુદ્ધિનું વિપર્યાસપણું છે એ કેવી રીતે છે? બુદ્ધિના વિપર્યાસપણાના બે પાસા, બે આયામ પરમ કૃપાળુ દેવે કહ્યા છે. એક તો ગ્રહ કુટુંબ આદિ પરિગ્રહ ભાવને વિશે જે અહંતા મમતા છે એ એક પાસું. બુદ્ધિનું વિપર્યાસ પણ એટલે શું? તો અહંતા અને મમતા કેના માટે? ગૃહ કુટુંબ આદિ એટલે પર સંબંધ, જડ કે ચૈતન્ય એની સાથે જોડાયેલો જીવ, એમાં એનું જે મમતા છે અને અહંતા છે, એ એક પાસું, અને બીજી પાસું તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના કારણે ઉત્પન્ન થતો એવો ક્લેશ અને કષાય છે. જેના પ્રત્યે મમતા છે એની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ, મળે તો પણ ક્લેશ, ન મળે તો પણ ક્લેશ. હર્ષ એ પણ ક્લેશનું પરિણામ છે અને શોક એ પણ ક્લેશનું પરિણામ છે. રાગ એ પણ ક્લેશનું પરિણામ છે અને દ્વેષ એ પણ ક્લેશનું પરિણામ છે. તો આ જે બીજું પાસું કે એક તો જે છે એના વિશે પોતાને અહંતા મમતા છે એ વિપર્યાસ બુદ્ધિની ઓળખાણ, આ એનું એક પાસું, અને બીજીનું વિપર્યાસ બુદ્ધિનું બીજું પાસું તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગે ઉત્પન્ન થતો એવો કષાય અને ક્લેશ છે. હવે આ કેવી રીતે મટે, બુદ્ધિનું વિપર્યાસપણું ટળે કેવી રીતે? તો કે એક જ ઉપાય છે, વૈરાગ્ય અને ઉપશમ જો ઉત્પન્ન થાય તો જ આ બુદ્ધિનું વિપર્યાસપણું મંદ થાય છે અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. બુદ્ધિનું વિપર્યાસપણું, એનો ઉપાય શું? એને નાશ કરવાનો, તો વૈરાગ્ય અને ઉપશમ. તો આ વૈરાગ્ય અને ઉપશમ ઉભા કરવા માટે, વૈરાગ્ય અને ઉપશમ ઉત્પન્ન થાય જીવમાં, એના કોઈ સાધનો ખરા? એની કોઈ પુરુષાર્થ ખરો? એની કોઈ વિચારણા કરી? તો કે હા, ગ્રહ કુટુંબ આદિ વિશે જે અહમતા અને મમતાનો ભાવ હતો, જે વિપર્યાસ બુદ્ધિનું એક પાસું, ત્યાં અહમતા અને મમતાની સ્થાને અનાસક્ત બુદ્ધિ થવી. અનાસક્ત બુદ્ધિ, ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી, તે વૈરાગ્ય. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગમાં ક્લેશનું મંદ થવું અથવા શાંત થવું, તે ઉપશમ છે. વસ્તુ એક ને એક છે, જગત પર પદાર્થો, પરના સંબંધો, પરના સંયોગો, આમાં રહેલો અહમતા મમતાનો ભાવ અને તેની અપ્રાપ્તિ પ્રાપ્તિના પ્રસંગમાં ઉત્પન્ન થતો ક્લેશ, આ બુદ્ધિના વિપર્યાસપણાનું સ્વરૂપ છે. આને ટાળવાનો કોઈ ઉપાય? તો કે હા, ઉપાય છે, ગ્રહ કુટુંબ આદિ ભાવમાં જે અહમતા મમતા છે તેના સ્થાને અનાસક્ત બુદ્ધિ થવી, આ એક વૈરાગ્ય છે. વૈરાગ્યનો ઉપસંગ વૈરાગ્ય આને કહીએ. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં ક્લેશ ઉત્પન્ન થાય છે તેની બદલે એની ક્લેશનું કષાય અને ક્લેશનું મંદ થવું, તે ઉપશમ છે. આ બે ગુણ જો ઉત્પન્ન થાય, વૈરાગ્ય અને ઉપશમનો, તો પરિણામ શું આવે? બુદ્ધિનો નાશ થાય? નહીં, બુદ્ધિનું પર્યાયાંતર થાય. એટલે વિપર્યાસપણું ટળીને સદબુદ્ધિ થાય, બુદ્ધિનું પર્યાયાંતર થાય. આ બે ગુણ, વૈરાગ્ય અને ઉપશમ, અને અહમતા મમતા અને કષાય ક્લેશથી બુદ્ધિનું વિપર્યાસપણું થાય અને આ બુદ્ધિનું સદબુદ્ધિપણું થાય. તો આ બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી સદબુદ્ધિ કરે છે. અને આ સદબુદ્ધિ જીવ જીવાદી પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. જેને વિતરાગ દર્શનના સિદ્ધાંત બોધને સમજવો છે તેને સર્વપ્રથમ બુદ્ધિનું પર્યાયાંતરપણું કરવું જરૂરી છે. બુદ્ધિનું પર્યાયાંતર થવા માટે વૈરાગ્ય અને ઉપશમ ગુણની વૃદ્ધિ જરૂરી છે. વૈરાગ્ય અને ઉપશમ ગુણ જો ઉત્પન્ન થશે તો એ બુદ્ધિનું પર્યાયાંતર થશે, બુદ્ધિ સદબુદ્ધિ થશે, અને સદબુદ્ધિ છે એ જ જીવને જીવ જીવાદી પદાર્થની જે વ્યવસ્થા 14 રાજલોકની અંદર 6 દ્રવ્ય એમાં એક જીવ અને 5 અજીવ, અને એની જે વ્યવસ્થા કીધી છે, એની વ્યવસ્થા એટલે 9 તત્વોમાં એનો આશ્રવ, એનો સંવર, શુભ અશુભ ભાવો, સંવર અને નિર્જરાના ભાવો અને મોક્ષપદની પ્રાપ્તિ. આ જે વ્યવસ્થા છે કે જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિર્જરા અને મોક્ષ, આ 9 તત્વમાં સમગ્ર વિતરાગ દર્શન સમાવિષ્ટ થાય છે. 6 દ્રવ્યની અંદર જીવ 1 અને અજીવમાં 5, પણ એની સાથેનો જે મેળ થાય છે એમાંથી શુભ અને અશુભના ભાવોથી પુણ્ય પાપનો આશ્રવ થાય છે, એ આશ્રવ બંધ પરિણામમાં આવે છે અને એની સંવર નિર્જરા થતા જીવને મોક્ષ મળે છે. જીવ પોતે મોક્ષ સ્વરૂપ જ છે. નવ તત્વમાં પહેલું જીવ અને છેલ્લું મોક્ષ, એ બંને એક જ છે. જીવ અને મોક્ષમાં કોઈ ફરક નથી, કોઈ તફાવત નથી, કોઈ ભેદ નથી. જીવ મોક્ષ એટલે કૃપાળુ દેવે મોક્ષ માળાના પાઠમાં ચક્કરની અંદર આ નવ તત્વ આપ્યા છે, એમાં જીવ અને મોક્ષની વચ્ચેની લાઈન કાપી નાખી છે, બાકીના બધામાં વચ્ચે લાઈન છે. તો આખી વ્યવસ્થા શું છે વિશ્વની અને સંસારની? સંસારને સમજવો હશે તો આ જીવ તત્વ અને મોક્ષ તત્વ વચ્ચેનો જે ગાળો છે એ સંસાર છે. જ્યાં ગાળો મટી ગયો તો તું છો મોક્ષ સ્વરૂપ, કે છો જ નહીં, તું જ મોક્ષ સ્વરૂપ છો. પણ કેમ નથી સાહેબ? તો કે આ વચ્ચેની વસ્તુ છે, અજીવ છે, એ અજીવ સાથે શુભાશુભ ભાવથી તું બંધાયેલો છે, એ બંધના પરિણામ છે. એ જો સંબંધ નિર્જરા થાય તો તું મોક્ષ સ્વરૂપ છો જ. કર્મનું કરતાપણું અને ભોગતાપણું છે એટલે સંસાર છે. અને કર્મનું કરતાપણું અને ભોગતાપણાનો આધાર જે છે એ તારી આ અહંતા અને મમતા બુદ્ધિ છે અજીવમાં, અજીવ પદાર્થોની અંદર. એનાથી તારે છૂટવું છે. સિદ્ધાંત આ કહે છે, મોક્ષનો સિદ્ધાંત શું? તો જીવે અજીવથી સર્વથા છૂટી જવું. તે અજીવ સાથે એનો બંધ છે. તો અહીંયા બહુ સરસ વાત મૂકી છે કે સિદ્ધાંત એટલે શું? આખરે સિદ્ધાંત બોધ અને સિદ્ધાંત સિદ્ધાંત, અરે સિદ્ધાંત એક જ, કે આ જીવ પરને પોતાનું માને છે. એ પરમાં સ્વબુદ્ધિ ન થવી અને એ જે માર્ગ છે મુક્ત થવાનો, આ સિદ્ધાંતનો માર્ગ. ગમે તે સિદ્ધાંતનું લક્ષ્ય એક જ હોય કે હું છું સર્વથા સર્વથી ભિન્ન અને અસંગ. આ વાત પકડાવી જોઈએ. જીવ એક દ્રવ્ય છે. 14 રાજલોકની અંદર બીજા પણ 5 દ્રવ્યો છે. અનંતા અનંત છે, બધા જ આકાશના ક્ષેત્રે છે, આ બધું જ છે. એ જે વર્ણન જેટલું કરવું એટલું જગતનું કરતું. તારે ભેદથી કર, પ્રભેદથી કર, નયથી કર, નિક્ષેપથી કર, ભંગીમાંથી કર, એ બધી પછી વાર્તાઓ છે, વાર્તા કર્યા કર. વાત એક જ છે કે જીવ તત્વ અજીવ સાથે જોડાયેલો છે. એ જીવ તત્વનો સ્વભાવ સર્વથી ભિન્ન અને અસંગ છે, એને પ્રાપ્ત કરવાનો છે. આ સિદ્ધાંતની મૂળભૂત એનો આધાર કે તું અસંગ છો. ઉપયોગી સદા અવિનાશ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ, આ સિદ્ધાંત છે. પણ પર્યાયમાં વસ્તુ અનુભવમાં જુદી આવે છે. એ જુદી આવવાનું કારણ બુદ્ધિનું વિપર્યાસપણું છે. કેમ એકરૂપ જગત લાગે છે? એવો જે એકરૂપનો અનાદિ મિથ્યાત્વ ભાવ, અનાદિથી એકરૂપનો આ મિથ્યાત્વ ભાવ છે, વિપર્યાસ બુદ્ધિ છે આ જીવની. મિથ્યાત્વ ભાવ વિપર્યાસ બુદ્ધિ છે. અને આ વિપર્યાસ બુદ્ધિનું એક સ્વરૂપ પર પદાર્થમાં અહંતા અને મમતાની બુદ્ધિ છે, અને બીજું સ્વરૂપ તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના કારણે ઉત્પન્ન થતો કષાય અને ક્લેશ છે. જો અહંતા મમતા બુદ્ધિ ટળી જાય તો પ્રાપ્તિ અપ્રાપ્તિના કોઈ પરિણામ પછી રહેતા નથી. એક વસ્તુમાંથી મમત્વ ખસી જાય, એક વસ્તુમાંથી અહમ બુદ્ધિ ખસી જાય, પછી એ હોય તો શું અને ન હોય તો શું, તો એ વસ્તુ સંબંધી પ્રીતિ અપ્રીતિના ભાવ, પ્રાપ્તિ અપ્રાપ્તિના કારણે હર્ષ શોકના ભાવ, આ થાય નહીં. તો મૂળમાં આવીને ઉભો રહ્યું એનું અહમ અને મમતા. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જે જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ 6 પદની દેશના પ્રકાશી છે. આત્માના શુદ્ધ સ્વરૂપને દર્શાવતા પરમ કૃપાળુ દેવે અસંખ્ય જ્ઞાની પુરુષોની સંમતિથી સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ નિવાસસ્થાન એવા આ 6 પદમાં ત્રીજું પદ અને ચોથું પદ એ અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ, એ જે છે એને કહ્યું છે કે આ બુદ્ધિનો એનો વિપર્યાસપણું છે. આ વિપર્યાસપણું ટાળવાનો ઉપાય વૈરાગ્ય અને ઉપશમ છે. આ વૈરાગ્યને ઉપશમ પ્રાપ્ત કરવા માટે થઈ અને એણે જે કરવાનું છે એ પર પદાર્થ વિશે અનાસક્ત બુદ્ધિ કરવાની છે, અને જે એની પ્રાપ્તિ અપ્રાપ્તિ છે એમાં એને ઉપશમ ભાવ રાખવાનો છે, શાંત ભાવ રાખવાનો છે. જ્યારે આ બે ગુણ પ્રાપ્ત થશે જીવમાં, વૈરાગ્ય અને ઉપશમ, ત્યારે જ એ જીવ જીવાદી પદાર્થની જે વ્યવસ્થાનું આખું સિદ્ધાંતનું શાસ્ત્ર છે, આખું સિદ્ધાંતનું શાસ્ત્ર છે, એવા સિદ્ધાંતની વિચારણા કરવાને યોગ્ય થાય છે. બધા જ જીવો બુદ્ધિશાળી છે, બુદ્ધિમાન છે, પણ બુદ્ધિવાદી છે, બુદ્ધિનિષ્ઠ નથી. અને ક્યાંક ક્યાંક સાધનામાં, આરાધનામાં, પ્રવચનોમાં, ઉપદેશમાં, સ્વાધ્યાયમાં કેવળ બુદ્ધિવાદ, કોરો શુષ્ક તર્કવાદ નીતરતો હોય. આ બુદ્ધિવાદ એ વિપર્યાસપણું એટલું બધું ગાઢ થયું છે. એટલે બુદ્ધિવાદ છે પણ બુદ્ધિ નિષ્ઠા નથી. બુદ્ધિનિષ્ઠ એ બુદ્ધિ જેનું સ્વરૂપ છે એ આત્મા જ્ઞાનના સ્વરૂપથી આ બુદ્ધિ છે. બુદ્ધિ એટલે શું? મનનું વિકસિત સ્વરૂપ કે જેમાં એ નિર્ણય લઈ શકે, સારા સારનો ભેદ કરી શકે, હિત અહિતનો વિચાર કરી શકે, અનેક પ્રકારનો વિવેક જ્યાં જન્મે છે એ સદબુદ્ધિનું લક્ષણ છે. જ્યાં વિવેકની હીનતા છે એ બુદ્ધિ તો જીવને બોજારૂપ છે, તો એ વિપર્યાસપણું છે. આવા વિપર્યાસપણાથી કેવળ શુષ્ક બુદ્ધિવાદ, તર્કવાદ ચાલતો હોય છે, અને આપણે એને ધર્મની પ્રભાવના માનીએ છીએ. પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે સિદ્ધાંતનો વિચાર કરવા માટે યોગ્ય બુદ્ધિ કઈ? તો કે સદબુદ્ધિ. સદબુદ્ધિનો આધાર શું? તો કે વૈરાગ્ય અને ઉપશમ. તો અધ્યાત્મ માર્ગની અંદર જે જીવને પ્રવેશ કરવો છે, વિચારણા કરવી છે, સાધના કરવી છે, એની પાસે સર્વપ્રથમ આવશ્યક ગુણ એ કયા હોવા જોઈએ? વૈરાગ્ય અને ઉપશમ. હવે વૈરાગ્ય ઉપશમના ઠેકાણાનો હોય અને સિદ્ધાંતની વાતમાંથી કોઈ દી નવરો ન પડતો હોય, એને કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં એનું લક્ષણ કીધું. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રો. મોઢેથી જ્ઞાનની વાતો બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. સિદ્ધાંતની વાતો પોપટ પાઠની જેમ બોલે. પણ અંતર છૂટ્યો ન, મોહ ભાવ છે એ એવો ને એવો છે, ગ્રહ કુટુંબ આદિ પ્રત્યે અને એની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગે, એમાં પરિણામમાં કઈ બદલ થતો નથી. અને ડિક્શનરી બદલાઈ ગઈ, ભાષા બદલાઈ ગઈ, શૈલી બદલાઈ ગઈ, બોલવાની પદ્ધતિ બદલાઈ ગઈ, બોલવાના વિષયો બદલાઈ ગયા, એ વાત જ્ઞાનની કરે. પણ કેવળ બુદ્ધિવાદ, શુષ્ક જ્ઞાન, કોરો તર્કવાદ, તર્ક ઉપર જ ચાલે, આખી વિચારણા, ઉપદેશ એનો આધાર તર્ક, એટલે બુદ્ધિવાદી બુદ્ધિનિષ્ઠ. અહીંયા કે છે કે આ બે ગુણ ઉપર જ આખો આધાર છે. કૃપાળુ દેવે તો મુનિશ્રીને કેટલા 512 સુધી તો આપણે રેફરન્સ મળે છે, કેટલા કેટલા પ્રશ્નમાં કહ્યું કે પેલા ઉપશમ અને વૈરાગ્યનું બળ વધારો હે મુનિ. આ સિદ્ધાંતની ચર્ચા પછી પૂછે છે, જીવ એક છે કે અનેક છે? એકેન્દ્રીય જીવો કેવી રીતે નિર્જરા કરતા હશે? એના કર્મો કેમ ખરે? એની સાધનાનું સ્વરૂપ શું? આ બધામાં કે છે કે ક્યાં પડ્યા તમે? જ્યાં સુધી આ બુદ્ધિવાદથી, તર્કથી આ તત્વ પામી ન શકાય. બુદ્ધિવાદી લોકોને તર્કની વાતમાં મજા આવી જાય, બુદ્ધિનિષ્ઠ લોકોને તો જ્યાં આત્મા ઝડકે, જેમાંથી આ બુદ્ધિ, જેના આધાર ઉપર, બુદ્ધિ કેના ઉપર અધિષ્ઠિત છે? આત્માના જ્ઞાન ગુણ ઉપર અધિષ્ઠિત છે. એ જ્ઞાનગુણ વિકૃતપણાને જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે બુદ્ધિ તર્ક ઉપર અધિષ્ઠિત થઈ જાય છે, દલીલ ઉપર અધિષ્ઠિત થાય છે. વકીલોની દલીલ છે કોઈ દી આત્મા સાબિત થાય, કરી દે. એક વકીલને આપણે કીધું હોય કે આ અમારું લઈ લ્યો તમે, અને તમે હવે તમારે દલીલ કરવાની આત્મા છે કે નહીં, અને તમારે આત્મા છે એ અમારા વતી તમે રોકા, રોજના લાખ રૂપિયા લઈએ આપણી પાસેથી, અને સાબિત કરીને જ છૂટકો. પછી એને પૂછ્યું તો કે મારા પૈસા લાવ, બાકી આત્મા બાત્મા રામ જાણે, મને ક્યાં કઈ ખબર છે. તર્કથી તત્વની સિદ્ધિ નથી. અને એક કોઈ વૈરાગી સંત છે, અનાસક્ત છે, અને એને પૂછીએ પ્રભુ તો કે દેહ ને આત્મા બે તો, એટલે કૃપાળુ દેવે કીધું કે જ્ઞાન કોને કેવું
છે. દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે.
આત્મા ઉપયોગી સદા અવિનાશ, એ તર્કથી કીએ, કોઈ પણ કીએ, બુદ્ધિશાળી કીએ, વકીલ કીએ, બોલવાનો વાચાળ કીએ, શબ્દોનો વ્યાપારી કીએ, કે આ ઉપયોગી છે, સદા છે, અવિનાશ છે, એને જ્ઞાન કહેવાય? તો કે ના, એમ જાણે. પણ મેં છાપું વાંચીને જાણ્યું, મેગેઝિન વાંચીને જાણ્યું, તો કે ના, એમ જાણ્યું સદગુરુ. અને સદગુરુના બાકીના લક્ષણને બાજુ ઉપર રાખો, પણ પહેલું લક્ષણ કયું? આત્મજ્ઞાન. પહેલું લક્ષણ સદગુરુનું, અને ગુરુ હોય સદગુરુ નો હોય, ગુરુ હોય તો એનું લક્ષણ
આત્મજ્ઞાન. ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નહીં જોય.
આ આત્માર્થીને માટે તો પહેલો ગુરુ એ જ કે જેને આત્મજ્ઞાન છે, આત્મા સંબંધી જ્ઞાન છે. બધા જ પ્રકારના પદાર્થોમાંથી આ જગતની અંદર અનંતા અનંત પદાર્થો છે, એના સ્વરૂપો પણ અનંતા અનંત છે, એમાંથી એણે એક લક્ષથી આત્માને ઓળખો, આત્માને જાણ્યો, આત્માને અનુભવ્યો, એણે જ્ઞાન કર્યું, એક આત્માનું કર્યું. ભગવાન મહાવીરના બોધની અંદર શરૂઆત કૃપાળુ દેવ મનસુખરામ સૂરીરામ ત્રિપાઠીને કહે છે કે મહાવીરના બોધની શરૂઆત આ વાક્યથી થાય છે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. આ અમારા તીર્થંકરના બોધની શરૂઆત ત્યાંથી, કે હે જીવ તું આત્માને જાણી લે. પેલા એક પદના કહે છે ને, પેલા પદમાં કહે છે, હે મુમુક્ષુ જો આત્માને જાણીશ તો તે બધું, પણ આત્માને જાણ્યા વિના બધું જાણ્યું છે તો સબ જાણ્યો સો ફોક. તો અહીંયા કહે છે કે બુદ્ધિથી, કોરા શુષ્ક જ્ઞાનથી, ભાષાના પાંડિત્યથી જીવને સિદ્ધાંતનો વિચાર એ સાંભળે, બોલે, કહે, એ બધું બરોબર છે, પરિણામ નહીં થાય. સાચા જ્ઞાનનું સ્વરૂપ આવા દ્રષ્ટિવાન પુરુષો પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળવું, અને એને માટે આવશ્યક ભૂમિકા એ કે આપણી બુદ્ધિમાં પહેલા વૈરાગ્ય અને ઉપશમ જોઈએ. અધ્યાત્મ અધિષ્ઠાનના બે પાયા, અધ્યાત્મના રથના બે પાયા છે. પરમાર્થ માર્ગનો રથ આ બે પાયા ઉપર, બે ગુણ ઉપર જ ચાલે, એક વૈરાગ્ય અને બીજો ઉપશમ. જેને જગતના પદાર્થોના સંગ અને સંબંધોના જગતમાં જીવતો એવો માનવી સંસારી જીવ, એને એના સંગ ને સંયોગો પ્રતિ અનાસક્ત બુદ્ધિ હોવી જોઈએ, વૈરાગ્ય હોવો જોઈએ. જો એને એની સાથે અહંતા છે ને મમતા છે તો એક પાસું ગયું, અધ્યાત્મનું, પરમાર્થનું, અને બીજું એની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં ઉત્પન્ન થતો કસાય ક્લેશ જેનો મંદ છે અથવા નથી. એટલે સંયોગોની અંદર કોઈ ચીજ આવી ન આવી, સંબંધોમાં કોઈ રહ્યો ન રહ્યો, એને સંબંધ બંધાય કે સંબંધ છૂટે, સંયોગમાં વસ્તુની પ્રાપ્તિ થાય કે અપ્રાપ્તિ હોય, એ સંબંધી કોઈ કસાય પરિણામ, ક્લેશ પરિણામ એના જીવન મનનો જરા ક્ષોભ ન થાય, ન મળે મનનો ક્ષોભ. પેલામાં સ્વચ્છંદ છે, બીજામાં પ્રતિબંધ છે. પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ એ પ્રતિબંધ છે, અને પેલામાં સ્વચ્છંદ છે, હું પણ છે, અહમતા છે, એટલે એની સાથે એનું જોડાયેલો છે, એની સાથે એની આસક્તિ છે, એનું મમત્વ છે. સિદ્ધાંત બોધમાં પ્રવેશ કરવા માટે અથવા અધ્યાત્મની યાત્રા માટે એના રથના બે પૈડા, એનો બે આધાર, વૈરાગ્ય અને ઉપશમ. આ વૈરાગ્ય અને ઉપશમ જ્યાં સુધી આ બે ગુણ જીવની અંદર સિદ્ધ થતા નથી ત્યાં સુધી બુદ્ધિનું વિપર્યાસપણું ટળતું નથી, અને બુદ્ધિનું વિપર્યાસપણું જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી એ સિદ્ધાંત બોધનું ગમે તેટલું શ્રવણ કરે, વાંચન કરે કે ઉપદેશ કરે, પણ તેને તેનું પરિણમન થાય, અને સિદ્ધાંત બોધનું પરિણમન ન થાય તો જીવ અજીવની જે વ્યવસ્થા સર્વજ્ઞ વિતરાગ પરમાત્માએ જે કહી છે તે આને કદી લક્ષ્યગત થાય નહીં. કોઈ દિવસ એની સાધનાનું લક્ષ્ય આ જીવ ન બને. એટલે પ્રાપ્ત કરવા માટે કહ્યું કે સર્વતમાં સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો તે લક્ષ. નિજ પદનો લક્ષ ત્યારે જ થશે, આ સદગુરુ પાસેથી આ જ્ઞાન જ્યારે એને મળશે અને એ જ્ઞાનનો એ સ્વીકાર કરશે. પરમાર્થની અંદર જવું છે, પરમાર્થનો લક્ષ બંધાશે. પરમાર્થનો લક્ષ બંધાયો એનો મતલબ કે સંસારનો લક્ષ છૂટી ગયો. સંસારનો લક્ષ છૂટી ગયો એટલે સંસારના સંયોગ અને સંસારના સંબંધ એના પ્રત્યે હવે ઉદાસીનતા આવી, અનાસક્ત બુદ્ધિ આવી. એ પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ શુભાશુભ કર્મના ઉદયના કારણે થયા કરે, પણ એને કારણે કસાય ક્લેશની ચડ ઉતર થાય એ ન થાય. હોય તોય જુએ કે ઓહો શુભનો ઉદય આવ્યો છે, મારે વધારે સજાગ રહેવું. એટલે કૃપાળુદેવે કહ્યું કે દુઃખમાં તો અણગમવાપણું ઘણું છે, પણ સુખમાં પણ અણગમવાપણું થાય કે જુઓ આ તો ભયસ્થાન ઉભું થયું. લોકો જેને કે બહુ સારા દિવસો આવ્યા, તમે યુ આર મોસ્ટ ફોર્ચ્યુનેટ, ઘણી પ્રગતિ કરી, ત્યારે સાચો આત્માર્થી વિચાર કરે કે હવે ભય ઉભો થયો. બહુ અનુકૂળતા, વધારે પડતી અનુકૂળતા એ જીવને સાધના માર્ગમાંથી ચલિત કરવા માટેના પરિસહજ લક્ષ આવે કે પરિસહજ. એટલે કૃપાળુદેવે કહ્યું કે ભક્તને તો વિપરીત સંજોગો હોય એ આ કાળમાં અમે એને માટે શ્રેષ્ઠ માનીએ છીએ કે જેથી કરીને આત્મસ્મરણથી એ નજીક રહેશે. અહીંયા કહે છે કે ઉદાહરણ આપ્યું છે કે ચક્ષુને વિશે જે આગળ ઉતાર આપી હતું કે ચક્ષુને વિશે જેટલા પડળ હોય એટલો પદાર્થ ઝાંખો દેખાય, સ્પષ્ટ ન દેખાય. પદાર્થ જેવો છે એવો ન દેખાય, કારણ કે ચક્ષુને વિશે કોઈને કોઈ પ્રકારના પડળ છે. પછી ફૂલું પડ્યું હોય, આંખમાં ખીલ થયા હોય, કે મોતી બિંદુ બંધાતું હોય, મોતીઓ કાળો મોતી હોય કે ધોળો હોય, અવળો હોય કે સવળો હોય, ઉલટો હોય કે સુલટો હોય, જે હોય તે, પરંતુ એમ બુદ્ધિનું વિપર્યાસપણું જ્યાં સુધી છે ત્યાં સુધી સિદ્ધાંતની અંદર જ્ઞેશ્વર પરમાત્માએ કહેલું પદાર્થનું સ્વરૂપ છે, જીવાજીવ પદાર્થનું સ્વરૂપ છે એ તેને યથાતથ્ય સમજાય નહીં. પણ અહંતા આદિ પડળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ, વિચાર ચક્ષુએ દેખાય છે. જેવી એ અહમતા અને મમતાના પડળ ખસે, કસાઈ અને ક્લેશના પડળ ખસે, સાહેબ સેનાથી ખસે? તો કે વૈરાગ્યથી. સાહેબ વૈરાગ્ય સેનાથી થાય?
અનાસક્ત બુદ્ધિથી. ઉપસમથી ખસે, ઉપસમ સેનાથી થાય, તો પ્રાપ્તિ અપ્રાપ્તિની અંદર ક્યારેય ક્લેશ અને કષાયના પરિણામ સમાવી દેજે ના કરિશ્મા. તો એનાથી એને જ્ઞાની આ સિદ્ધાંત બહુ સમજવો છે. તો એવા જ્ઞાની પુરુષોએ કહેલા એવા સિદ્ધાંત ભાવ, કલ્પનાના સિદ્ધાંત ભાવ નહીં, આત્મભાવ, જેની સંબંધ સીધો આત્મા તત્વ સાથે છે, જીવ તત્વ સાથે છે. નવે તત્વનો અભ્યાસ કરવો, એમાં છેલ્લે જ્ઞેય શું? જીવ. ઉપાદેય મોક્ષ, બાકીનું બધું થઈ ગયું હે, પણ ક્રમશ થાય, બધું ગયું. આત્મભાવ વિચાર ચક્ષુએ દેખાય છે, શબ્દ પ્રયોગ મૂક્યો છે, દેખાય છે, પણ દેખાવા માટે કોઈ ભૌતિક ઇન્દ્રિય નથી મૂકી, આંખ નથી મૂકી ત્યાં, ચક્ષુ મૂક્યા છે, પણ વિચાર ચક્ષુ, વિચાર ચક્ષુથી વસ્તુ દેખાય. આ પરમાર્થ માર્ગની ભાષા છે.
ચરમ નયણ કરી માર્ગ જોવતારે, ભૂલ્યો સયલ સંસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળુ રે બીજા જીન તણો રે.
ચરમ નયન કરીને માર્ગ જોઉં છું. આ સંસારનો વ્યવહારનો માર્ગ જોવો હશે તો જરા સૂર્યનું તેજ આડું ન આવે અને જુદી જુદી રીતે નાખી ઝીણી નજર નાખ. માર્ગ જોયું, આખો સંસાર ભૂલો પડ્યો છે, કારણ કે જે નયનથી આ જીનેશ્વર બીજો જીનેશ્વર અજીતના તારો માર્ગ શોધવો છે, એમાં તો મને ચક્ષુ જોઈએ, પણ આ ચરમ ચક્ષુ કામ આવે એમ નથી. નયન જેણે નયણે કરી માર્ગ જોઈએ, જે નયનો વડે માર્ગ જોવાનો છે તે નયન તે દિવ્ય વિચાર, વિચારરૂપી ચક્ષુ. એ વિચારરૂપી ચક્ષુ એ વિપર્યાસ બુદ્ધિમાં ખુલે, એને માટે તો સદબુદ્ધિ જોઈએ. સદબુદ્ધિના ચક્ષુ એ વિચારની શુદ્ધિ, એ ચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાન પણ હોય છે. ધર્મનો એક પર્યાય છે, કૃપાળુદેવે લખ્યું છે વિવેક મોક્ષવાણાના પાઠમાં, વિવેક એ ધર્મનું પર્યાયવાચક નામ છે. ધર્મ એટલે વિવેક, હિત અહિત ક્ષણભંગુર શાશ્વત, ન્યાય અન્યાય, નીતિ અનીતિ, સ્વ પર, જડ ચેતન, આવા જગતની અંદર જે જીવ અજીવ વચ્ચે આખા પદાર્થના સ્વરૂપ છે, એમાં અજીવમાં બધા આવી ગયા, પણ એના મૂળભૂત ગુણ રૂપે આવા દ્વંદ્વાત્મક શબ્દો છે. આમાં વિવેક કરવાનો છે જીવે. સારા સારા બે વસ્તુ જ્યારે એની ભેળસેળ થઈ જાય, એ ભેગી થઈ જાય, ત્યારે એને છૂટી કોણ પાડી શકે? જેનામાં વિવેક હોય તે. કાચ અને મણી વચ્ચે વિવેક જ નથી, એ જ મૂઢ છે, એને ખબર નથી કયો કાચ અને કયો મણી. એ શુદ્ધ છૂટું પાડશે. એ છૂટું શું પાડશે? કંચન કથિરનો જેને વિવેક નથી એ છૂટું શું પાડશે? સારા સારનું જેને ભાન નથી એ સારું શું ને ખરાબ શું એ શું નક્કી કરશે? જીવ અજીવનું ભાન નથી એ દયા શું અને હિંસા શું એ શું નક્કી કરશે? દસ વૈકાલિક સૂત્રમાં આવે છે. તો એ શું કરશે? વિવેક વિના ધર્મ આચરી શકાતો જ નથી. અને વિવેક સદબુદ્ધિએ જાગૃત થયેલો, સદબુદ્ધિ વિના વિવેક જાગે નહીં. વિપર્યાસ બુદ્ધિથી વિવેક ન જાગે, વિપર્યાસ બુદ્ધિથી મૂઢતા આવે કે દેહ તે હું, કુટુંબ તે મારું, પૈસો તે મારો, સંપત્તિ તે મારી, મારી માલિકી છે. અને ન આવે તો એના માટે થઈને કસાઈ ભાવ જાગે, કેમ ન આવે, મેં કર્યું તું, મારું આયોજન છે. આ બધું વિપર્યાસ બુદ્ધિ છે. વિપર્યાસ બુદ્ધિના કારણે વિવેક જાગે નહીં. અને કહે છે કે વૈરાગ્યનો ઉપસમ જ્યાં બળવાન છે ત્યાં જ વિવેક બળવાન હોય. વિવેકથી જ જો ધર્મ આચરી શકાય તો વિવેક ક્યારે બળવાન બને? તો કે જ્યારે વૈરાગ્ય અને ઉપશમ એ બળવાન હોય તો જીવનો વિવેક પણ બળવાન હોય. વૈરાગ્ય અને ઉપશમ ન હોય તો કોઈક વસ્તુ સારી લાગે, આકર્ષણ લાગે, ક્યાંક પ્રલોભન હોય, ક્યાંક લાલચ હોય, ક્યાંક ભય હોય તો ખેંચાઈ જાય, એ નિર્ણય તરત જ એનો બદલાઈ જાય. પણ જ્યાં વૈરાગ્ય અને ઉપશમ છે તો પછી જગતનો સમ્રાટ સિકંદર આવે તો એ સાધુ એમ કે મારે તારું કોઈ રાજપાઠ કઈ જોતું, અને કદાચ તું મને મારી નાખતો હોય તો ભય નહીં પણ મને કોઈ, લાલચ તો નથી જ, પ્રલોભન તો નથી જ, પણ ભય પણ નથી. આ વિવેક એનો જાગૃત છે, કારણ કે હું આત્મા છું, અજર, અમર, અવિનાશી અને દેહાતીત. શિષ્યને વિવેક જાગે છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં અહીં લયું, દૂર થયું અજ્ઞાન. વિવેક જાગ્યો, અજ્ઞાન ગયું. શું જાગ્યું, શું જોયું, તારું કયું અજ્ઞાન દૂર થયું? ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના આરોપ, અજર, અમર, અવિનાશી, દેહાતીત. હવે તું મને છેદે તો છેદ, નૈનમ છેદંતિ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, ન ચૈનમ ક્લેદયંતા આપ્યો ન શોષયતી મારુત. હવે પવન મને સૂકવી ન શકે, મેઘ ભીંજવી ન શકે, શસ્ત્રો છેદ ન કરી શકે, વાયુ સૂકવી ન શકે. અચલો અયમ સનાતન, હું તો દેહાતીત છું. આ વિવેક જેનો જાગૃત છે એને હર્ષ શોક કે ભયના પરિણામ ચલિત કરી શકે નહીં. આ વિવેક જેનો જાગૃત છે એની દશા કૃપાળુદેવે કહ્યું છે,
એકાકી વિચર તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
મનમાં ક્ષોભ નથી, એકાકી છે, જંગલ છે અને હિંસક પ્રાણીઓ, ઘાતકી પ્રાણીઓ સાથે છે, પણ મનમાં ક્ષોભ નથી, કારણ કે પોતાનું સ્વરૂપ છે એનો વિવેક છે કે એ આનો કદાચ ભક્ષણ કરશે તો ભક્ષ્ય તે હું નથી, એ હું નથી. જેનો વિવેક જાગૃત છે, સ્વરૂપ પ્રત્યેનો વિવેક. વિવેક ન હોય તો ધર્મ શું આચરે? સદબુદ્ધિ વિના આવો વિવેક ન આવે, અને વૈરાગ્ય અને ઉપસમ વિના ક્યારે આ બુદ્ધિનું વિપર્યાસ પણ ટળે નહીં. આખા પરમાર્થ માર્ગની અંદરની જો મૂડી હોય સાધકની, સાધકની જેને કહીને કે ફર્સ્ટ એસેન્શિયલ પ્રાયોરિટી જો હોય તો વૈરાગ્ય અને ઉપસમ છે. વૈરાગ્ય અને ઉપસમને બાજુ ઉપર રાખી અને કોઈના મગજની અંદર આત્માને પ્રાપ્ત કરવાની જુદી જુદી આમ કરું તેમ કરું, અહીંયા દોડું ત્યાં દોડું, આને સાંભળી લઉં ને આ વાંચી લઉં ને આ સાંભળી લઉં, આની સીડી લઈ આવો ને આની કેસેટો લઈ આવો, ઊંધો પડને જે કરવું એ કરને, જ્યાં સુધી વૈરાગ્ય અને ઉપસમ નથી ત્યાં સુધી બુદ્ધિનો વિપર્યાસ પણ ટળે નહીં. તને મૂળભૂત જે બંધનકારક છે એ સંસારના સંબંધો, એના પ્રત્યે અહમતા અને મમતા બુદ્ધિ ટળે નહીં, અને એની સાથે જે વૈરાગ્ય ઉત્પન્ન ઉપસમ થવું જોઈએ વૈરાગ્યની સાથે, પ્રાપ્તિ અપ્રાપ્તિના તને કોઈ ખેદ કે હર્ષોકના પરિણામ થવા ન જોઈએ, તો તે તત્વની અંદર સ્થિર રહી શકે. ધર્મ એ સ્થિર ભાવ છે, અચલ ભાવ છે, પરિણામોની અચલતા, નિષ્કંપનપણું છે. આત્માના કોઈ પ્રદેશોની અંદર કંપન માત્ર ન થાય, મનનો ક્ષોભ થાય એટલે કંપનની ધ્રુજારીઓ શરૂ થઈ જાય.
પણ જેના મનના વ્યાપાર જ શાંત થઈ ગયા હોય તો હવે કંપન ક્યાં થશે. એટલે 913માં કહ્યું ને કે ચલ યોગને અચલ રૂપ કરી, આત્માના ચલ પરિણામને અચલ કરીને. અહીંયા કહ્યું છે વૈરાગ્યને ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત વિવેક હોય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન, તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. કેવળ જ્ઞાન શું છે? સહજ આત્મ સ્વરૂપ. આ જે સ્થિતિ છે એ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે હું ઘણું જાણી લઉં, ઘણું જાણી લઉં, અને આ ઓછું જાણે છે એટલે મને કેવળ જ્ઞાન વધારે છે એમ. હજી આપણને જ્ઞાન અને માહિતી સાથેનો ભેદ પણ વિવેક થતો નથી. એટલે હું આ જાણી લઉં ને હું તે જાણું. આપણે કંઈક જાણતા હોય ને કોઈ એમ કે કેટલી પ્રકૃતિ જો કર્મની, એટલે આપણે કઈ હાથ 25 છે અને 10 છે અને 12, આપણને એમ થાય જાણે હું નથી જાણતો ને એ જાણી ગયું. એને ને મોક્ષને કાંઈ લેવા દેવા, શું મહિનો છું પણ ઊંધે પડદઈને ભેદ પ્રભેદની અંદર ગયો, નહીં નિક્ષેપને ભેદ ભંગીમાં ગયો, અને એના કારણે નિર્ણય કર્યો કે આ જ્ઞાન છે. તો જ્ઞાન એટલે તારી જાણકારી વધુ, એ જ્ઞાન છે. જ્યાં સહજ આત્મ સ્વરૂપ છે એ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન એ પરિપૂર્ણ જ્ઞાન છે. તો પરિપૂર્ણ જ્ઞાન એટલે જગતના કેટલા પદાર્થોનું જ્ઞાન, એની કેટલી સ્થિતિનું જ્ઞાન, એના કેટલા ફેક્ટર્સ કેરેક્ટર્સ, એના ગુણ અવગુણ બધાનું જ્ઞાન. તો કે ના, કેવળ આત્માનું જ્ઞાન જો પરિપૂર્ણ હોય સહજ, એ કેવળ જ્ઞાન છે.
કેવળ નિજ સ્વભાવ અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તા નિર્વાણ.
માત્ર આત્માનું અને આત્માનું જ ઉપયોગની ઉપયોગ સાથેની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. આ ઉપયોગ અન્યત્ર ક્યાંય ન જાય, પરમાં તો નહીં જ આ વિવેક સાથે જે જ્ઞાન છે. એટલે સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? તો કે મોહનીય કર્મના ક્ષયાંતરે. મોહનીય કર્મનો અનેક પ્રકાર છે, એના ભેદ પ્રભેદ પાર વિનાના અનંત છે. જ્ઞાનીઓએ એનું સંક્ષિપ્ત સ્વરૂપ કહીને કહ્યું છે કે રાગ દ્વેષના પરિણામ એ મોહનીયનું સ્વરૂપ છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે, વિષય પ્રત્યે, પદાર્થ પ્રત્યે, સંબંધ પ્રત્યે કે સંયોગ પ્રત્યે, સ્થિતિ પ્રત્યે કે પરિસ્થિતિ પ્રત્યે રાગ દ્વેષના પરિણામ થવા એ મોહનીયનું પરિણામ છે. આ મોહનીયનો ક્ષય થાય તો જ કેવળ જ્ઞાન પ્રગટે. એટલે કેવળ જ્ઞાન માહિતી ભેગી કરીએ અને છેલ્લી માહિતી આવે છેલ્લું ચેપ્ટર વાંચી લઈએ. કૃપાળુ દેવી એક પત્રમાં 131માં કીધું છે, 14 પૂર્વનો અભ્યાસમાં, કે અંશે ઉણો રહી ગયો તો નરકમાં આવેલો જાય. તો અંશે ઉણો એટલે શું? છેલ્લી બે ચાર લીટી બાકી હતી 14 પૂર્વ વાંચવામાં, છેલ્લું ચેપ્ટર બાકી હતું. અને ઓલા સીએ ની પરીક્ષા આપે ને કે 8 પૂરા કર્યા છે, એક પેપર બાકી છે, અને એમાંય પણ પાછું અડધી ક્રેડિટ અમેરિકામાં ક્રેડિટ મેળવે. આટલી ક્રેડિટ લીધી છે, 18 ક્રેડિટ મેળવે એટલે અમારો કોર્સ, અમારે બધા વિષયો એમ નહીં એમ, અહીંયા ક્રેડિટ લેવાની, કઈ ક્રેડિટ લેવાની, તારે કઈ બાકી છે આટલું ભણ્યા પછી? તો કે તે હજી જીવને જાણ્યો, આત્માનું સહજ સ્વરૂપ, આત્માનું સહજ સ્વરૂપ, એનું સહજ જ્ઞાન, એમાં સહજ સ્થિતિ, આ કેવળ જ્ઞાન. એમાં અખંડ ઉપયોગ, તે કેવળ જ્ઞાન. આ કેવળ જ્ઞાનના સ્વરૂપનું કૃપાળુ દેવે એટલી સરસ વાત મૂકી છે. એક વ્યાખ્યાન સાર એકની અંદર 126ના બોલમાં આવે છે. આ સમજવા જેવું ખૂબ કે મોહનીયનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન થાય. ચોપડાની આરાધના કરે જ્ઞાનની, કેટલા ગ્રંથ વાંચવા છે? 45 આગળ વાંચવા હોય તો વાંચી નાખ અને કંઠસ્થ કરી લે, અને 14 પૂર્વ વાંચવા હોય તો વાંચી નાખ અને કંઠસ્થ કરી લે. પણ
તો કે છે કેવળ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં. અને જ્યારે એમ છે ત્યારે તેને વિશે બીજું કશું સમાતું નથી, તેને વિશે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવળ જ્ઞાન કહેવાય. જો કોઈ અંશે રાગ દ્વેષ હોય તો તે ચારિત્ર મોહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગ દ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળ જ્ઞાનમાં તે સમાઈ શકતા નથી. રાગ દ્વેષ કેવળ જ્ઞાનમાં સમાઈ શકે નહીં, કારણ કે જેટલે અંશે રાગ દ્વેષ તેટલે અંશે અજ્ઞાન, અને અજ્ઞાનનો એક પણ અંશ હોય તો તે કેવળ જ્ઞાન સંભવી શકે નહીં. એટલે કે કેવળ જ્ઞાનમાં તે હોતા નથી, તે એકબીજાના પ્રતિપ્રક્ષી છે, વિરોધ ભાવ છે. જ્ઞાન અને રાગદ્વેષ, રાગદ્વેષ એ અજ્ઞાનનું સ્વરૂપ છે, તો જ્ઞાન અને અજ્ઞાન બંને વિરોધાભાસી છે. અગ્નિ ને પાણી જેવો એનો સંબંધ છે, એ બંને એકી સાથે રહી શકે નહીં, માટે બંને એકબીજાના પ્રતિપક્ષી છે. જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન નથી. એટલી સરસ વાત મૂકી કે જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અને જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળ જ્ઞાન નથી. અને એ જ બોધની અંદર આગળ 138ના બોધમાં લખ્યું કે જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય તેને બીજે જ સમયે કેવળ જ્ઞાન છે. સમય શબ્દ જૈન દર્શનની પરિભાષામાં સમજવા પ્રયત્ન કરવો, કેમ કે બે સમય વચ્ચેનું અંતર આપણી કલ્પનામાં કોઈ હિસાબે ગમે તેટલી બુદ્ધિમત્તા હોય આપણી, તો પણ એ બુદ્ધિનો વિષય બની શકશે નહીં. એ કેનો વિષય બને? જ્ઞાનનો વિષય. કેવડી એ સમયને પારખી શકે, અને જ્યાં અજ્ઞાન છે ત્યાં બે સમય વચ્ચેનો ભેદ પારખી શકશે નહીં. બે પ્રદેશ, બે પરમાણુ અને બે સમય, આને અલગ ભિન્ન ભિન્ન જાણવાની તાકાત એ કેવળ જ્ઞાન. કેવળ એ કેવડી જાણી શકે, બાકી કોઈની તાકાત નથી. તો જે સમયે રાગ દ્વેષનો ક્ષય થાય, જે સમયે, એટલે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ, ડેફિનેશન નહીં આપી શકાય, એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ જેવો રાગ દ્વેષનો ક્ષય, એને બીજે સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. બીજે સમયે, આ સમયે રાગ દ્વેષનો ક્ષય થયો અને બીજે સમયે, યુગપત જેવું આપણે સમજી શકીએ, આપણી બુદ્ધિમાં આપણે સમજી શકીએ તત્ક્ષણ, કેમ કે ક્ષણ છે કેવળ સમયથી ઘણી મોટી છે, આપણા માટે ક્ષણ કદાચ પકડાય. આવી અદભુત વાત મૂકી છે કે એવું કેવળ જ્ઞાન તે પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે, અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. કે રાગ દ્વેષનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન થાય, આ જો તમે સમજવું હશે તો અમે જે સિદ્ધાંત જણાવ્યો છે તે આ વાત જે છે એ સિદ્ધાંતથી સમજાય. શું સિદ્ધાંત સમજાવ્યો? કે સિદ્ધાંતને સમજવા માટે જીવની બુદ્ધિનું વિપર્યાસપણું ટળવું જોઈએ, એ બુદ્ધિનું પર્યાયાંતર થવું જોઈએ, એ વિપર્યાસ બુદ્ધિમાંથી સદબુદ્ધિ થવી જોઈએ, અને અનાદિકાળથી આ જીવને બુદ્ધિનું વિપર્યાસપણું અત્યારે ચાલ્યું આવે છે, એને બ્રેક કરવાનું છે. એનું વિપર્યાસપણું આ નવું નથી, એનું વિપર્યાસપણું ચાલ્યું. પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે. અનાદિ વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિ છે. તો આ જીવ છે એ મૂળથી કર્મનો સંયોગી છે, અજ્ઞાની છે, અને બુદ્ધિથી વિપર્યાસ ભાવને પામેલી બુદ્ધિથી છે. હવે આ જેમને અજ્ઞાન ટાળવું છે એટલે જ્ઞાનની ઉપાસના કરવી છે, અને જ્ઞાનની ઉપાસના કરવી છે તો એને બોધમાંથી મળે, બોધમાંથી જ્ઞાનની ઉપાસના, સત્પુરુષના બોધમાંથી, જ્ઞાનીના બોધમાંથી. બાકી જ્ઞાન ક્યાંથી મળે? નહીં ગ્રંથમાંથી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો, જ્ઞાન ભાખ્યા જ્ઞાન નહીં ભાષા ઠરી. અરે જ્ઞાન તો જ્ઞાનીમાં કરો. આવું અદભુત આ જ્ઞાનનું સ્વરૂપ છે. હવે જેને જ્ઞાન પામવું છે, અજ્ઞાન ટાળવું છે, એને જ્ઞાન પામવા માટે બોધમાંથી મળશે. એ બોધ જ્ઞાનીઓએ બે પ્રકારનો કીધો છે. આખા આપણા પત્રનો વિષય એક ઉપદેશ બોધ અને બીજો સિદ્ધાંત બોધ. એમાં કહ્યું કે સિદ્ધાંત બોધ તો તને સમજવામાં આવશે જ નહીં, તું સાંભળ વાંચ બધું ભલે, તને સંતોષ ઘણો થાય કે આપણે સિદ્ધાંતના અઠંગ અભ્યાસી છીએ અને સિદ્ધાંતમાં તો આપણને કોઈ ન પહોંચે, તો તારી પંડિતાઈ કેવળ તારી પાસે જ રહેશે. એ બુદ્ધિનો વિલાસ, બુદ્ધિનો વ્યભિચાર અને બુદ્ધિનો વેપાર હોઈ શકે, અને એમાં એ પ્રકાંડ પંડિત હોઈ શકે, પણ જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિને સંબંધ છે ત્યાં સુધી એ આત્મજ્ઞાની નથી. કેમ કે જ્ઞાન જ્ઞાની પાસે હોય એ આત્મજ્ઞાની નથી. કાશીમાં પંડિત ભણાવશે, બધા દર્શનો ભણાવશે, તમામ દર્શનો ભણાવશે. યશો વિજયજીને ભણાવનાર ભટ્ટારકજી કેટલા પારંગત હશે, છતાં આત્મજ્ઞાની નહોતા. એની પાસેથી ન્યાયનું જ્ઞાન મળ્યું, વ્યાકરણનું મળ્યું, દર્શનનું મળ્યું, શાસ્ત્રના બોધના જે કંઈ ભાષાની અટપટી બધી મળી, પણ ભાવ જ્ઞાન જેને કહીએ, આશય જ્ઞાન કહીએ, અને ઈશ્વર વિજયજીએ જેને મુષ્ટિ જ્ઞાન કીધું છે એ કહીએ, એ ભટ્ટારક પાસેથી એ થોકબંધ જથ્થાબંધ મણના ભાવમાં ટનના ભાવમાં જ્ઞાન આપશે, પણ મુષ્ટિ જ્ઞાન આપી શકશે કે જે જીવને મુક્તિનું કારણ બની શકે તે જ્ઞાન. એ નહીં, એનું કારણ કે ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ થી આ જ્ઞાની પુરુષોએ પોતાની વાત મૂકી છે, અને ઉપદેશ બોધની અંદર સર્વપ્રથમ વૈરાગ્ય અને ઉપશમ જીવમાં ઉત્પન્ન થાય એવી વાતો એ ઉપદેશ બોધનો વિષય છે. અને જીવ અજીવ આદિ પદાર્થની જે વ્યવસ્થા છે અનંતકાળથી, ક્યાંથી શું થાય, ક્યાંથી શું થાય, કેવી રીતે જીવ છૂટે, એ બધી વાતો સિદ્ધાંતની છે. પણ આ સિદ્ધાંત તો તરત જ સમજમાં આવી જાય એક વાર જો એને આ ઉપદેશ બોધ, અને ઉપદેશ બોધથી એનું પરિણામ શું સાહેબ ઉપદેશ બોધનું, તો એનું બુદ્ધિનું જે વિપર્યાસપણું અનાદિનું છે, જે અજ્ઞાન સાથે સંકલિત છે, એ બુદ્ધિનું વિપર્યાસપણું ટળે છે ઉપદેશ બોધથી. એક વાર બુદ્ધિનું પર્યાયાંતર પહેલા થવું જોઈએ. આપણે સંસારથી મુક્ત થવું છે તો સર્વપ્રથમ માર્ગ એ બતાવે છે કે બુદ્ધિનું પર્યાયાંતર પહેલા કરો. બુદ્ધિનું પર્યાયાંતર થાય તો જ્ઞાનનું પર્યાયાંતર થયા વિના રહે નહીં. એટલે કૃપાળુ દેવે સમ્યક દર્શનને શું કીધું, જે જ્ઞાન અનંતકાળથી ભવ હેતુરૂપ થતું હતું તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું એવા હે સમ્યક દર્શન તને નમસ્કાર. સમ્યક દર્શનમાં જ્ઞાન નથી, વિચારજો. સમ્યક દર્શનમાં જ્ઞાન નથી, શ્રદ્ધા બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ, વિવેક બદલાઈ ગયો, એટલે વિપર્યાસ પણ ઉટળી ગયો. પરમા મમત્વની બુદ્ધિ એ તે ગઈ, અસમ્યક દર્શન ગયું, એ મારું નહીં, તે હું નહીં, દેહ તે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, આ સમ્યક દર્શન છે. શું થયું, જ્ઞાન મળ્યું નહીં, આ બધું હતું એના વિશેની જે મારી દ્રષ્ટિ હતી, મારા ભાવ હતા, મારો આશય હતો, આ મારી માન્યતા હતી, મારો અભિપ્રાય હતો, બધું બદલાઈ ગયું, સમય માત્રમાં બદલાઈ ગયું. હવે આ અત્યાર સુધી એ બંધ માટે થતું હતું, હવે એને જાણકારી મારી નિવૃત્તિ માટે થઈ ગઈ કે મારું મારું છે એમ મેં જાણ્યું અને મારું નથી એમ મેં જાણ્યું, એમાં ફરક શું થયો? આ ઘર મારું છે, આ પદાર્થ મારો છે એમને જાણ્યું, અને હવે એમ જાણ્યું કે આ મારું નથી, મારું નથી એમ જાણ્યું તો મારે મુક્તિનું કારણ થયું, મારું છે એ જાણ્યું તો ભવનું કારણ થયું. આ સમ્યક દર્શન છે. પદાર્થનું યથાર્થ સ્વરૂપ પર બુદ્ધિનું વિપર્યાસપણું ટળવું જોઈએ. એ ટળવા માટે થઈને વૈરાગ્ય ઉપશમની સાધના બહુ આવશ્યક છે. એટલે આપણો માર્ગ છે અધ્યાત્મનો માર્ગ, એનો આધાર, અધ્યાત્મની સંસ્કૃતિનો આધાર વૈરાગ્ય અને ઉપશમ છે. વિતરાગ દર્શનના પાયા વૈરાગ્ય અને ઉપશમ છે. જેમ જેમ જીવમાં વૈરાગ્ય અને ઉપશમની માત્રા, આ બે ગુણ વિશેષ વિશેષપણે પરિણામ પામે, તેમ તેમ જીવની અંદર વિવેકનો ઉદય થાય. અને આ વિવેક અને બે વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરે છે. આ વિવેક એ જ સમ્યક દર્શન, વિવેક એ જ સમ્યક દર્શન. આવું સમ્યક દર્શન જાગૃત થાય તો જીવની ભવ નિવૃત્તિનું કારણ થાય. કૃપાળુ દેવે અહીંયા કહે છે કે અમે જે વાત મૂકી છે કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો પણ મોહનીયના ક્ષયાંતરે જ પ્રગટે કેવળ જ્ઞાન, જ્ઞાનની ઉપાસનાથી નથી પ્રગટતું. બેસાડી દેવી વાતને, કે કેવળ જ્ઞાન, કેવળ શુષ્ક કોરા તર્ક અનુમાન એ બધા જ્ઞાનની ઉપાસનાથી કેવળ જ્ઞાન ન પ્રગટે, કેવળ જ્ઞાન મોહનીયના ક્ષયાંતરથી પ્રગટે. એટલે જગતની એક પણ ચીજ પ્રત્યે જ્યાં સુધી મોહ હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં. ગમે તેવો એનો પ્રકારનો તપ હોય, બાહુબલીનું તપ કેવું, જગતના ઇતિહાસમાં કે છે હજી આનો કોઈ જોડ નથી બાહુબલીના તપને. 12 મહિના સુધી પ્રકૃતિના બધા જ પરિબળોની સામે, ગ્રીષ્મનો તડકો હોય, ત્યાં શીતળતા હોય કે મેઘ વર્ષા હોય, અરે પક્ષીઓ માળા બાંધે, વેલા ચડી જાય, વનસ્પતિ એનો આશ્રય લઈ લે, અને પ્રાણીઓ એના રાફડા બાંધે એના શરીર ઉપર, આવું દુર્ધર તપનો તપસ્વી પણ કસાયનો કણિયો હતો અંદર, એક અહમ ભાવનો, કેવળ જ્ઞાન એનાથી છેટું જ રહ્યું. એ કસાયે કેવળ જ્ઞાનને સમીપ આવવા દીધું નહીં. આ બેનો મેળ ન થયો, બાહુબલી અને કેવળ જ્ઞાન બે વચ્ચેનો મેળ ન થયો. આટલા તપથી, કારણ કે ત્યાં એને જે મનની અંદર કસાય ક્લેશ હતો, જ્ઞાન કાંઈ ઓછું નથી. જ્ઞાન કેવું, ભરત ચક્રવર્તી સાથે યુદ્ધે ચડ્યા છે. ભરત ચક્રવર્તીએ તો કહ્યું કે મારી આયુષશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, તો અમારો આચાર શું છે કે એ ચક્રરત્નના સહારે આખી પૃથ્વીના બધા જ જે કાંઈ છે ખંડ ઉપર આધિપત્ય થાય. એ 6 ખંડનું આધિપત્ય આ ચક્રવર્તીનો આચાર છે. અને એ બધાને કહેણ મોકલે રાજાઓને કે તમે આની આણ સ્વીકારો, ન સ્વીકારો તો યુદ્ધ કરીશું, આ મારો આચાર છે. એટલે યુદ્ધ કરવાનું બાકીના બધા લોકોએ મંજૂર કરી લીધું. બાહુબલી કે શું કામ, શું કામ યુદ્ધ કર્યું, આવી જાઓ, તમારી આણ અમે સ્વીકારવા તૈયાર નથી, યુદ્ધમાં આપણે આવી